नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयरियाणम्, नमो वज्रायाणम्, नमो लोए सवसाहूणम्। मोक्षमार्गस्य नेतारम्, भेतारम् कर्म भूवृताम्, ज्ञातारम् विश्वतत्त्वानाम्, वन्दे तद्गुणलब्धये अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तिन को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उचारी है। धन्य धन्य तुम इसे काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। तत्वार सूत्र मोक्ष शास्त्र ग्रंथ ऊपर आपने स्वाध्याय प्रारंभ करो छे, जेमा हमणा सुधी बे लेक्चर थई गया, जेमा आपणे अत्यंत बेसिक भूमिका आपणे बांधी। आजे आपणे 5 मिनिट मां खाली ए जे पण आपणे भूमिका बांधी छे ए संबंधी थोड़ूक रिविजन करशू, कारण के 2 अठवाडियानो गैप थई गयो छे। लगभग बधाने बधुं ख्याल ज छे, कारण के आपणे 2 वार बधी ज वात रिपीट करी छे। वधारे समय न लेता थोड़ी भूमिका नी चर्चा करीने पछी आजे जे आपणे मंगलाचरण हमणा गायू ए मंगलाचरण जे अद्भुत छे एना ऊपर आपणे विस्तार थी चर्चा प्रारंभ करशो। जो आपणी पासे अहींया स्लाइड्स पण छे, तो आपणे जे 3 नंबर नी स्लाइड छे एनी आपणे चर्चा प्रारंभ करिए। 3 नंबर नी स्लाइड मां आवे छे, बधाने देखाय छे बराबर? जो अहींया छे के जे प्रस्तावना छे, प्रस्तावना ना मुख्य बिंदुओ मुख्य पॉइंट जे हता एमा सौथी पहेलो पॉइंट हतो शास्त्र के करता थता शास्त्र की टीका है। आ जे 6 पॉइंट छे 6 पॉइंट आगळ आवे छे, एटले आपणे पछीनी स्लाइड मां जईए। एक एक पॉइंट 6 पॉइंट छे 6 स्लाइड मां एनु रिविजन आपणे करशू। चलो जल्दी जल्दी मारी साथे बधा बोलशे, बधा अलर्ट थई जाय। अरे बधा अहींया छो ने? चलो तो सौथी पहेला जे शास्त्र छे शास्त्र नु नाम शू छे? एक साथे बोलवानु छे बधाए। शास्त्र नु नाम, बीजू नाम, वेरी गुड। रचयिता कौन छे? जोईने बोली शको छो, ओपन बुक एग्जाम छे। रचयिता कौन छे? उमा स्वामी आचार्य। 1 कलाक हवे बधानो उपयोग एकदम अहींया छे, बराबर छे? उमा स्वामी आचार्य। ब्लू लाइन छे, ब्लू लाइन नी आपणे चर्चा करशू। जे रेड लाइन छे, रेड पॉइंट छे, बधा आपणे विस्तार थी चर्चा करी चुक्या छे, एटले रिपीटेशन करवानी जरूर नथी। एना पछीनी स्लाइड 5 नंबर नी स्लाइड पर आवीए। जे आ शास्त्र छे, शास्त्र ऊपर केटली बधी टीकाओ थई छे, ए टीकाओ मां घणा बधा जे टीकाना नाम छे ए नाम अहींया आप्या छे। गंधअस्ति महाभाष्य सर्वार्थ सिद्धि कोणे लिखी? आचार्य पूज्यबा। गंधअस्ति महाभाष्य आचार्य, अरे जोईने तो बोलो, बधा बोलो, बधाने देखाय छे ने? त्रीजू तत्वार्थ नाम बोलवा ए पण आपणो अवभाग्य छे। आ टीकाओ वाँचवी ए तो अवभाग्य छे ज, पण आना नाम बोलवा, आचार्य देवना नाम बोलवा, एमनु स्मरण करवू, एमनी महिमा करवी, एमनु बहुमान करवू, आजे तो केटली बधी वात आवी। देवशास्त्र गुरुजाने नमोकार महामंत्र भणावता आजे गुरुदेवशी आखू प्रवचन एवं हतुं। आचार्य उपाध्याय साधु परमेश्वर नु केटलू अद्भुत वर्णन कर्यु। तत्वार्थ राजवार्तिक कोणे लख्युं छे? अकलंग देव, आचार्य अकलंग देव। तत्वार्थ श्लोक वार्तिक, चलो एक हूँ बोलू छु एक तमे बोलो, बराबर एम राखिए। चलो तत्वार्थ सार, वेरी गुड। आदि अनेक टीका है, अमने वाँचवा आयु तू कि 22 टीका आ ग्रंथ ऊपर 22 टीका लखवामा आवी छे। हवे आगळ एना पछीनी 6 नंबर नी स्लाइड। आ तो आपणे ऊपर वात करी आचार्य देवोनी, हवे आपणे वात करीए विद्वानकृत टीका। तो आपणे 2 उपलब्ध छे, 2 अर्थ प्रकाशिका पंडित सदा सुखदास जी, बराबर, अने मोक्ष शास्त्र नामक जे आ टीका छे आपणे जे रिफर करीए छे ए રામજી બાપુજીની ટીકા આપણે આપણે રિફર કરવાના છે અને એના આધાર પર જ આપણે સ્વાધ્યાય લેવાનો છે. એના પછીની સ્લાઇડ 7 નંબરની સ્લાઇડ જોઈએ. 7 નંબરની બે નામ છે. કયા બે નામ છે આ શાસ્ત્રના? મોક્ષ શાસ્ત્ર અને તત્વાર્થ સૂત્ર. બહુ બેઝિક રિવિઝન છે, આ બધું થઈ ગયું છે. પથ ભ્રાંત પથ એટલે કે માર્ગથી ભ્રમિત થઈ ગયેલા, ચ્યુત થઈ ગયેલા, ખોવાઈ ગયેલા, બરાબર છે, સંસારી જીવો કો આચાર્ય દેવને મોક્ષ માર્ગ દર્શાયા. મોક્ષ અને મોક્ષની પ્રાપ્તિનો જે ઉપાય છે એ ઉપાય અદભુત રીતે આ ગ્રંથમાં દર્શાવ્યો છે. એટલે આ ગ્રંથનું એક નામ શું પડ્યું નથી બોલતા આજે, એટલે શું વેકેશન આરામ બહુ થઈ ગયો. જલ્દી શું નામ પડ્યું? મોક્ષ શાસ્ત્ર. અને બીજું નામ પ્રયોજન ભૂત તત્વોનું અદભુત વર્ણન આ ગ્રંથમાં હોવાથી આ ગ્રંથનું નામ શું પડ્યું? તત્વાર્થ સૂત્ર. આપણે બધી વાત કરી સૂત્ર પદ્ધતિમાં આ આખો ગ્રંથ રચાયો છે. પ્રથમ સંસ્કૃત ભાષામાં રચાયેલો ગ્રંથ ઉમાસ્વામી આચાર્ય કુનકુન આચાર્ય દેવના પટ્ટ શિષ્ય. આપણે બધી વાત થઈ ગઈ. ચલો આગળની સ્લાઇડ લઈએ. 8 નંબરની સ્લાઇડ, એમાં આખો વિષય આપણે લીધો તો લાસ્ટ ટાઈમ વિસ્તારથી. ચલો જલ્દી 1 થી 4 અધિકાર જીવ તત્વનું વર્ણન. ચલો પછી 5મા અધિકારમાં આ બધું થઈ ગયું છે. 6ઠા અને 7મા અધિકારમાં અધ્યાયમાં આશ્રવ તત્વ. 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં અને 10મા અધ્યાયમાં મોક્ષ બોલો તો આમ આપણને લાગવું જોઈએ કે આપણો મોક્ષ એકદમ નિકટ લાગે છે કે ખાલી બોલવામાં છે. મોક્ષ તત્વ આ મોક્ષ તત્વ રૂપે, આ મોક્ષના ભાવ રૂપે, પરમ સુખ, અનંત સુખ, અવ્યાપાર સુખ રૂપે હવે મારો આત્મા શીઘ્ર પરિણમવાનો છે એવો મને પૂરેપૂરો વિશ્વાસ. થોડો થોડો વિશ્વાસ આવે છે, પણ હજી પૂરો વિશ્વાસ, પૂરેપૂરો વિશ્વાસ ગુરુદેવના શિષ્યને પૂરેપૂરો વિશ્વાસ હોય જ. ચલો 9મી સ્લાઇડ ઉપર બહુ સરસ છે આ સ્લાઇડ. આખા ગ્રંથમાં તત્વજ્ઞાનનો ભંડાર છે. કેટલા બધા વિષયો આપણે ભણવાના છે. આ આગમ પ્રધાન ગ્રંથ છે. અધ્યાત્મ આપણે આમાંથી ખૂબ કાઢવાનું છે, કારણ કે અધ્યાત્મ આગમમાં ગર્ભિત હોય જ. રામજી બાપુજીની ટીકા અદભુત છે, જેમાં આગમ સાથે અધ્યાત્મનો ખૂબ સરસ ઉમેર કર્યો છે. જે રીતના હું તમને પૂછું કે તમે ઇન્ડિયા અમેરિકા હો, સપોઝ એક એક્ઝામ્પલ, એક જ મિનિટમાં અમેરિકા હોય કોઈ અને એને પૂછવામાં આવે તમે ક્યાંના છો, કયા દેશના છો, તમારું ઘર ક્યાં છે, તો સૌથી પહેલો જવાબ શું આવશે? ઇન્ડિયા. સમજાય છે? હવે ઇન્ડિયાએ આપણું ઘર છે, તો ઇન્ડિયાએ મારું ઘર છે કે એવું આગમ પદ્ધતિ. સમજાયું? અને ઇન્ડિયામાં બોમ્બે કે જે પણ પારલા કે જે પણ કહેવું એ અધ્યાત્મ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? આગમમાંથી શું કાઢવાનું છે? વેરી ગુડ. ચલો કયા કયા વિષય આવ્યા આમાં, કયા કયા વિષય આવવાના છે, આવ્યા છે અને આપણે ભણવાના છે. પહેલો પોઈન્ટ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગનું અદભુત વર્ણન છે. પ્રમાણ નહીં નિક્ષેપનું વર્ણન છે. જીવ અજીવ આદિ 7 તત્વોનું વર્ણન. 3 લોકનું વર્ણન. 4 ગતિઓનું વર્ણન. 6 દ્રવ્ય અને દ્રવ્ય ગુણ પર્યાય આદિ સમસ્ત આગમના જે વિષયો છે. કોઈ એવો વિષય નથી કે જે આ ગ્રંથમાં ન આવ્યો હોય. આ તો બહુ આપણે કહીએ ને કે હાઇલાઇટેડ ઇમ્પોર્ટન્ટ વિષય છે. આમાં અંદર 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 એટલા બધા સરસ વિષય છે કે એ વિષય આપણે એક આપણે સમય આવશે ત્યારે ભણશું. આના પછી 10 નંબરની સ્લાઇડ દેખાય છે બધાને. સુશામાં કથન પદ્ધતિ, જે 6 બિંદુ હતા ને મંગલા પ્રસ્તાવના, એમાંનો એક બિંદુ છે કથન પદ્ધતિ. આ ગ્રંથમાં કઈ કથન પદ્ધતિ? પર્યાયાર્થિક નૈકી મુખ્યતા છે. સમજાય છે? વસ્તુ સ્વરૂપનું કથન કર્યું છે, વર્ણન કર્યું છે, પરંતુ પર્યાયાર્થિક નૈની મુખ્યતાથી વર્ણન છે, પરંતુ એમાં દ્રવ્યાર્થિક નૈનો જે વિષય છે એ વિષય આમાં સમાહિત છે. એને આપણે કેવી રીતના અંદરથી ગ્રહણ કરવાનો છે એ આપણે આગળ લેશું. હવે આ થઈ ગયું આપણું રિવિઝન. થઈ ગયું રિવિઝન? આટલું આપણે કર્યું હતું 2 લેક્ચરમાં, બરાબર છે? આપણે 5 મિનિટમાં એનું રિવિઝન કર્યું. હવે આગળ આપણે આજથી નવો વિષય જે પ્રારંભ કરવાનો છે એ વિષય આવશે 12 નંબરની સ્લાઇડમાં. 12 નંબરની સ્લાઇડ જુઓ. હવે ગ્રંથ સંબંધી જાનને યોગ્ય 6 વાત, એમાં 3 વાત તો આપણે કરી લીધી, બરાબર છે? તત્વાર સૂત્ર ગ્રંથ ઉમાસ્વામી આચાર્ય એમના રચયિતા. કેટલા અધ્યાય છે? અધ્યાય કેટલા? જલ્દી એકવાર જોશી. અને સૂત્ર કેટલા છે? સૂત્ર 357 અમે લોકોએ હમણાં એક ટીકા હતી એમાં જોયું, 10 પેજ, ખાલી 10, આના કરતા પણ નાના, 10 પેજમાં 357 સૂત્ર લખાયા. કેટલા પેજમાં? 10 પેજમાં. કમ સે કમ લિખ કર અધિક સે અધિક પ્રસિદ્ધિ પાને વાલે અગર કોઈ આચાર્ય હોય તે ઉમાસ્વામી આચાર્ય. કમ સે કમ લિખા, આના સિવાય બીજું કાંઈ નથી લખ્યું, ખાલી 357 સૂત્ર લખ્યું અને એમાં આખો, આપણે કહીએ ને, દ્વાદશાંગનો આખો સાર ભરી દીધો, આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે એટલે આપણે એમનું સ્મરણ કરતા આપણે ગ્રંથ પ્રારંભ કરીએ છીએ. હવે આગળ આજનો આ વિષય જોવો. હવે જે આપણે મંગલાચરણ છે એ મંગલાચરણ પહેલા આપણે બોલીએ. પહેલા આપણે 14 નંબરની સ્લાઇડ પર જઈએ, પછી આપણે મંગલાચરણની મહિમા કરશું 13 નંબરની સ્લાઇડમાં. બધાને મળે છે ને? 14 નંબરની સ્લાઇડ. હું બોલું છું એક પર, તમારે મારી સાથે રિપીટ કરવા, હું બોલું પછી તમારે સેમ પર રિપીટ કરવાનું છે. આ મંગલાચરણ એટલીસ્ટ 357 સૂત્રમાંથી અમુક અમુક સૂત્ર અને સ્પેશિયલી આ મંગલાચરણ તો બધાને કંઠસ્થ થઈ જવું જોઈએ. નેક્સ્ટ સન્ડે સુધી થઈ જશે? કોઈને પણ પૂછીશ ઉભું કરીને તો બોલશો? ચલો, વેરી ગુડ, બરાબર છે. હવે જો હું બોલું છું, આપણે બધા સાથે મંગલાચરણ બોલશું. મોક્ષ માર્ગસ્ય નેતારમ, મોક્ષ માર્ગસ્ય ભેતારમ કર્મ ભૂભૃતામ. બધાએ બોલવાનું છે. જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધયે. આનું એક હિન્દી અનુવાદ મળ્યું છે. આ જ મંગલાચરણનું હિન્દી અનુવાદ 15 નંબરની સ્લાઇડ પર છે. આપણે બધા એક સાથે ગાશું, આ બધા એક સાથે ગાશું. મોક્ષ માર્ગ કે નેતા એવમ કર્મ પર્વતો કે ભેદક ઔર વિશ્વ કે સબ તત્વો કે જ્ઞાયક ચેતન સંવેદક સદગુણ આપ સમાન પ્રાપ્ત હો યહી ભાવના ભા કર દે વિનય પૂર્વક કરુ વંદના વારંવાર જિનેશ્વર દેવ વિનય પૂર્વક કરુ વંદના વારંવાર જિનેશ્વર દેવ. થઈ ગયું? તો આ આખું એનું મંગલાચરણનું આપણે એનું હિન્દી અનુવાદ જોયું. નાઉ લેટ કમ ટુ સ્લાઇડ નંબર 13. સ્લાઇડ નંબર 13 ઉપર આપણે આવી જઈએ. હવે જુઓ, જે આ મંગલાચરણ છે, મોક્ષ શાસ્ત્રનું મંગલાચરણ જે આપણે હમણાં ગાયું, એ મંગલાચરણ ની કેટલી મહિમા છે. જો હવે અહીંયા શું લખ્યું છે, પહેલામાં મોક્ષ શાસ્ત્ર કા મંગલાચરણ, બરાબર છે. પહેલી લાઈન જોઈએ આપણે, શ્લોક 1, પહેલો શ્લોક, બરાબર છે. એટલે કે મંગલાચરણ થી શરૂઆત કરી. રચયિતા કોણ છે? ઉમાસ્વામી આચાર્ય. અને આ મંગલાચરણની વિશેષતા શું છે કે આ મંગલાચરણમાં, હવે સાંભળજો ધ્યાનથી, આ મંગલાચરણમાં અરિહંત ભગવાન એટલે કે આપ્ત, અહીંયા આપ્તને નમસ્કાર કર્યા છે. આપ્તનો અર્થ શું થાય? આપ્ત એટલે કોણ? આપ્ત કોને કહેવાય? હવે એનું આખું સ્વરૂપ આપણે જોશું 3 વિશેષણના માધ્યમથી. તો મુખ્યતઃ હમણાં તો એટલું સમજો કે આ મંગલાચરણમાં અરિહંત ભગવાન એટલે કે આપ્તને ગુણ પ્રધાન નમસ્કાર છે. કેવા નમસ્કાર છે? અરે બોલો, ગુણ પ્રધાન એટલે એમના અંતરંગમાં જે સ્વભાવ છે, સ્વભાવ અને જે ગુણો છે, એ ગુણો જે પ્રગટ થયા, એ પ્રગટ થયેલી દશા, એ પ્રગટ થયેલી અવસ્થાને અહીંયા નમસ્કાર કરવામાં આવે છે. હવે એનો આપણે વિસ્તાર આગળ એક એક પોઈન્ટ લેવાનું છે. હવે આની શું વિશેષતા છે? આપણને બધાને ખબર હશે, કદાચ ઘણા બધાને ખબર હશે કે આ એક મોક્ષ માર્ગસ્ય નેતારા, અમે ચાર પદ, હવે ચાર પદ પણ લેશું, એક એક પદ લેશું, એનો વિસ્તાર લેશું. ચાર પદને લઈને શું કર્યું આચાર્ય સમદભદ્ર આચાર્ય દેવે જે મોક્ષ શાસ્ત્રની ટીકા લખી, ગંધ હસ્તી મહાભાષ્ય. શું છે ટીકાનું નામ? સાંભળજો વાત પહેલા. ગંધ હસ્તી મહાભાષ્ય જે ટીકા લખી આચાર્ય સમદભદ્ર દેવ, એ ટીકા આપણને ઉપલબ્ધ નથી. ગંધ હસ્તી મહાભાષ્ય ટીકા ઉપલબ્ધ નથી, પરંતુ એ ટીકા ઉપર, એ ટીકા લખવાનું ચાલુ કર્યું ત્યારે આ જે મંગલાચરણ છે, મંગલાચરણને આધાર બનાવીને પોતે સંબતભદ્ર આચાર્ય દેવે ટીકા લખતા પહેલા મંગલાચરણ ઉપર, એટલે મોક્ષ માર્ગસ્ય નેતારમ ઉપર 115 શ્લોક પ્રમાણ એક દેવાગમ સ્તોત્ર, એટલે કે એનું બીજું નામ આત્મમીમાંસા લેખ. ના સમજાય? સમજાય શું કહ્યું? ટીકા લખતાની પહેલા મોક્ષ માર્ગસ્ય નેતારમ મંગલાચરણના આધાર ઉપર 115 શ્લોક પ્રમાણ આખો આપણે કહીએ ને એક સ્વતંત્ર ગ્રંથ બની ગયો, જેને આપણે કહેવાય આપ્તમીમાંસા. આપ્તમીમાંસા, આપ્ત હમણાં આપણે લીધું ને, આપ્ત. આપ્ત એટલે અરિયંત ભગવાન, આપ્ત એટલે દેવ, આપ્ત એટલે તીર્થંકર. તો એમની મીમાંસા, એમનું સ્વરૂપ સમજાય છે, એ સ્વરૂપને વર્ણન કરતા 115 પ્રમાણ શ્લોકની રચના થઈ ગઈ. પોઈન્ટ સમજાય છે? અને એ 115 પ્રમાણ શ્લોક ગંધહસ્તી મહાભાષ્યનું મંગલાચરણ છે. ભાવભાષણ થાય છે, ગંધહસ્તી મહાભાષ્ય ટીકાનું મંગલાચરણ 115 પ્રમાણ શ્લોક પ્રમાણ છે. તો એ ગંધહસ્તી મહાભાષ્ય ટીકા કેવી હશે, અને ટીકાના રચયિતા સંબતભદ્ર આચાર્ય કેવા હશે, અને સંબતભદ્ર આચાર્ય 6th-7th વનસ્થાનમાં ઝૂલતા મુનિરાજ આચાર્ય જેના આશ્રયથી આ પદ અને આવી દશા પ્રગટ થઈ, એક જાયક ભાવ કેવો હશે? જો બધેથી આપણે પહોંચવાનું છે ક્યાં? આપણે આખો દિવસ ક્યાંય પણ બહાર હોઈએ પણ અંતે ક્યાં પહોંચીએ? અરે બોલો, બરાબર છે? તો આપણે કોઈ પણ ચર્ચા કરીએ, ખ્યાલ આવે છે? પરંતુ અંતે આપણે ક્યાં પહોંચવાનું છે? તો કે આપણા શુદ્ધાત્મા. મુખ્યતઃ તો અંદરમાં ઉર્ધ્વતા આપણા જ્ઞાયક ભાવની આવવી જોઈએ, હોવી જોઈએ. એ આચાર્યોને રહી છે, ગુરુદેવજીને રહી છે, અને એ કળા આપણને શીખડાવી છે. તો આપણા અંદરમાં પણ જ્ઞાયક ભાવ નિરંતર ઉર્ધ્વ રહેવો જોઈએ. આપણે કોઈ પણ વિષય ભણતા હોઈએ તો આપણને જ્ઞાયક ભાવની મહિમા આવી જોઈએ, કે આ જ્ઞાયક ભાવના આશ્રયથી આવી દશા પ્રગટ થાય છે. બરાબર? તો 115 શ્લોક પ્રમાણ સમતભદ્ર આચાર્ય દેવે આપ્તમીમાંસા એટલે કે દેવાગમ સ્તોત્ર લખ્યું. બરાબર? હવે એના પછી જો 115 શ્લોક પ્રમાણ જે દેવાગમ સ્તોત્ર એટલે કે આપ્તમીમાંસા છે, એના આધાર બનાવીને આચાર્ય અકલંક દેવે 800 શ્લોક પ્રમાણ અષ્ટશતી નામનો ગ્રંથ લે. કેટલા શ્લોક? કોને આધાર બનાવીને? 115 શ્લોકને આધાર બનાવીને કોણે? આચાર્ય અકલંક દેવે 800 શ્લોક લખી નાખ્યા. અને 800 શ્લોકને આધાર બનાવીને આચાર્ય વિદ્યાનંદી સ્વામીએ 8000 શ્લોક પ્રમાણ અષ્ટસહસ્ત્રી નામક ગ્રંથ લે. કેટલા શ્લોક? 8000 શ્લોક પ્રમાણ. વિચાર કરો, અને આ બધા જે 115, 800, 8000 જે પણ શ્લોકોની રચના થઈ, એનો મૂળ એનો ઉદ્ભવ સ્થાન કોણ? તો કે મોક્ષ માર્ગસ્ય નેતા. ખ્યાલ આવે છે? એ સૂત્ર મંગલાચરણ જે ઉમાસ્વામી આચાર્ય દેવલ, અને જેમાં આપની મહિમા કરી, આપનું સ્વરૂપ સમજાય. સમજાય છે બધાને? ચલો, હવે આપણે મહિમા કરી આની, અને આપણે જોયું કે કેટલા અદભુત સ્વતંત્ર ગ્રંથોની રચના આના આધાર પર થઈ ગઈ. હવે આપણે મૂળ આપણે વિષય ઉપર આવીએ, જે વિષય 16 નંબર પર છે. એક મિનિટ. હા, 16 નંબરના સ્લાઇડ ઉપર આપણે આવી જઈએ. જેમાં શું છે? જરાક મારવામાં વહી ગયું છે. હા ચલો, એમાં શું છે? મોક્ષ માર્ગસ્ય નેતારમ. હવે ચાર પદ છે, આપણે લઈએ એક એક. કેટલા પદ છે? ચાર પદ છે. બરાબર? કયા કયા ચાર પદ છે? પહેલો પદ મોક્ષ માર્ગસ્ય, પહેલો પદ. બીજો પદ ભેતારમ. બરાબર. ત્રીજો પદ જ્ઞાતારમ વિશ્વ. અને ચોથો પદ છે વંદે તદગુણ. હવે આ એક એક પદમાં કોનું સ્વરૂપ છે પહેલા આપણે એ જોઈએ છે, પછી અંદરમાં આપણે ડિટેલમાં જશું. મોક્ષ માર્ગસ્ય નેતારમ. કોના નેતા છે? મોક્ષ માર્ગમાં પણ નેતા કોણ બને? લૌકિકમાં નેતા કોણ બને? જે બહુ બોલે નહીં, એવું નહીં. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે અહીંયા કે છે કે મોક્ષ માર્ગ ના નેતા. તો કોણ છે મોક્ષ માર્ગ ના નેતા? એટલે કે મોક્ષ માર્ગ નું પ્રવર્તન, મોક્ષ માર્ગ નું સ્વરૂપ, મોક્ષ માર્ગ ની સ્થાપના, તીર્થ ની સ્થાપના કરનાર કોણ છે? મોક્ષ માર્ગ ના નેતા કોણ છે? તો કે આપ્ત છે, અરિહંત પરમાત્મા. અહીંયા આખા મંગલાચરણ માં અરિહંત ભગવાન ને ધ્યાનમાં રાખજો. અરિહંત ભગવાન ની મુખ્યતાથી આખું મંગલાચરણ છે. એમના ગુણ, એમનું સ્વરૂપ, એમનું આપણે કહીએ ને અંતરંગ રૂપ કેવું છે એ બતાવ્યું છે. તો મોક્ષ માર્ગસ્ય નેતા કોણ છે? નેતા, મોક્ષ માર્ગ ના નેતા કોણ છે? તો ક્યારે? તો સૌથી પહેલા પદમાં હિતોપદેશી જે ગુણ છે, ત્રણ ગુણ છે ને, દેવ કોને કહેવાય? આપણે નાના નાના હતા ત્યારથી શીખીએ છીએ. આ તો બધું એકદમ બેસિક છે. થોડોક વિષય બે ત્રણ બે ચાર સૂત્ર એકદમ બેસિક આવશે, પછી આખો વિષય થોડોક માર્મિક આવશે. તો સૌથી પહેલા આપણે નાના હતા ત્યારે દેવ કોને કહેવાય? જે વિતરાગી હોય, જે સર્વજ્ઞ હોય, જે હિતોપદેશી હોય, એને શું કહેવાય? કોણ કહેવાય? દેવ કહેવાય. તો અહીંયા સૌથી પહેલો ગુણ કયો? હિતોપદેશી, મોક્ષ માર્ગસ્ય નેતારમ. હવે બીજો, ભેતારમ કર્મ ભૂભૃતામ. ભૂભૃતામ એટલે પર્વત, ભૂભૃતામ એટલે પર્વત ને ભેદનારા. કયા પર્વત ને? કર્મ રૂપી પર્વત ને ભેદનારા. આમાં કયો વિશેષણ? વીતરાગતા. આવે છે કે નહીં? દેખાય છે કે નહીં? વીતરાગતા, બીજો ગુણ, બીજો વિશેષણ, બીજું સ્વરૂપ કે ભગવાન કેવા છે? હિતોપદેશી તો છે, પછી કેવા છે? વીતરાગી છે. વીતરાગી કેમ થયા, કેવી રીતના થયા, શું કહ્યું, એ બધી ચર્ચા આપણે આગળની સ્લાઇડમાં જોશું. બરાબર છે? આગળનો વિષય આવશે ત્યારે જોશું. તો બે વિશેષણ થઈ ગયા. અરે બોલો, કયા કયા થઈ ગયા? બાલબોધ નો ક્લાસ છે, બોલો જલ્દી બોલો. હિતોપદેશી અને કોણ છે? હિતોપદેશી, આપ્ત. અહીંયા આપ્ત બોલો, આપ્ત બોલો. અરિયંત બોલશો, તીર્થંકર બોલશો, આપ્ત બોલશો, કઈ પણ બોલશો ચાલશે, પણ ક્યાં કોણ છે મુખ્યતઃ? આપ્ત. આપ્ત નું વર્ણન છે, કારણ કે આપ્ત કોને કહેવાય? કે જેમાં આ ત્રણેય ગુણ હોય એને આપ્ત કહેવાય. અને કોણ છે આપ્ત? કે તીર્થંકર. તીર્થંકર નિયમથી આપ્ત હોય, અને આપ્તમાં નિયમથી આ ત્રણેય ગુણ હોય હોય ને હોય. કયા ત્રણ ગુણ? વિતરાગતા, સર્વજ્ઞતા. હવે આગળ આવે છે જ્ઞાતારમ વિશ્વતત્વાર. એમાં કયો ગુણ આવ્યો? જ્ઞાતારમ આવે છે ને, અર્થ સમજાય છે ને, બોલતા જ અર્થ સમજાય છે ને. વિશ્વતત્વ, વિશ્વના તત્વને, વિશ્વને, છ દ્રવ્યને, છ દ્રવ્યમાં રહેલા જે પણ સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યોને, જાતિ અપેક્ષાએ છ દ્રવ્યને જાણવા વાળા કોણ છે? એક સાથે એક સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જાણવા વાળા કોણ છે? સર્વજ્ઞ છે. તો કયો ગુણ આવ્યો? કયો ગુણ આવ્યો? વેરી ગુડ. અને વંદે વંદે તદગુણ લબ્ધ. શું છે આનો અર્થ? શું છે આનો અર્થ? આનો અર્થ શું થયો? વંદે, હું આવા અરિયન તીર્થંકર આપને વંદન કરું છું. તદગુણ, એવા ગુણ મને પણ, એવા ગુણ મને પણ પ્રાપ્ત થાય, મારી પરિણતિમાં પણ આવા ગુણોની પ્રાપ્તિ, આવી દશાની પ્રાપ્તિ, આવું કાર્ય પરમાત્માપણું શીઘ્ર પ્રગટ થાય એ માટે હું આવા આપ્તને એટલે કે તીર્થંકર પરમાત્માને નમસ્કાર કરું છું. થઈ ગયું? તો આ મંગલાચરણમાં કોને નમસ્કાર કરવામાં આવ્યા? અરિહંત આપ્ત પરમાત્માને. કંઈક બીજું યાદ આવે છે? કુનકુન આચાર્ય દેવે સમયસારજી લખ્યું, અને સમયસારજી લખતા મંગલાચરણ કર્યું. કુનકુન આચાર્ય દેવે પણ કર્યું મંગલાચરણ. તો કુનકુન આચાર્ય દેવે મંગલાચરણમાં કોને યાદ કરી? થોડું કમ્પેરિઝન કરીએ ને આપણે ગ્રંથોની તો મજા આવે. સિદ્ધ પરમાત્મા કુનકુન આચાર્ય દેવે સિદ્ધ દશાને યાદ કર્યું, અને અહીંયા ઉમા સ્વામી આચાર્ય દેવ અરિહંત દશાને યાદ કરે છે. કેમ? ભેવનું તાત્પર્ય, ભેવનું પ્રયોજન છે, કારણ કે સિદ્ધ એ મારું ધ્યેય છે, સિદ્ધ દશા સુધી મારે પહોંચવું છે, એ રૂપે મારે પરણવું છે. અરિહંત દશા એ ધ્યેય નથી, સાધ્ય દશા નથી, ધ્યેય નહીં સાધ્ય. અરિયંત દશા એ સાધ્ય દશા નથી, સિદ્ધ દશા એ સાધ્ય દશા છે. પણ અહીંયા અરિયંત ભગવાન એટલે નમસ્કાર કરવામાં આવે છે, કારણ કે અહીંયા વિતરાગ સર્વજ્ઞ અને હિતોપદેશી એવા અરિયંત ને અહીંયા સ્મરણમાં લે છે. પરંતુ અરિયંત ભગવાનને નમસ્કાર કરતા બીજા ચાર પરમેશથી આવી ગયા કે પછી બીજા ચાર નો આવ્યા? આવી ગયા કે નહીં? હવે એનું આખું કનેક્શન આપણે આગળ જોઈએ. બરાબર છે? તો આપણે વાત થઈ ગઈ આમાં ચાર પદ આવ્યા મંગલાચરણમાં, ત્રણ વિશેષણ આવ્યા અને ચોથું પદ છે એ ભાવના, સમજાય છે, પ્રયોજન, કે ભાઈ આવા ગુણ મારે પણ પ્રગટ કરવા છે. આપણે કોઈના ઘરે કોઈ વસ્તુ જોઈએ કે કોઈ કાંઈ પણ જોઈએ તો આપણને તરત શું થાય કે મને પણ, સમજાય છે, એવી રીતના આવી દશા મારે પણ પ્રગટ કરવી છે. બરાબર, આખો જ્ઞાન પ્રધાન ગ્રંથ છે, પાઠશાળા માટે આઈડલ ગ્રંથ છે. આમાં એકો એક વિષય આવી જશે જે વિષયો ભણવાથી સમય સારજી, પ્રવચન સારજી અને ગુરુદેશીના પ્રવચન આપણને સહેલાઈથી સમજાશે. તો આપણે ત્રણ વિશેષણની વાત કરવાની છે. જરાય અઘરું નથી, પહેલા તો કાઢી નાખજો મગજમાંથી કે આ ગ્રંથ અઘરો છે, વિષય અઘરો છે. આમાં તમને શું અઘરું લાગ્યું હમણાં સુધી? કઈ અઘરું લાગ્યું? ના ના, કઈ હોય તો કહો ના, હોય તો કહો, કઈ અઘરું લાગ્યું હોય તો કહો. નથી લાગ્યું ને હમણાં સુધી? તો નથી લાગ્યું ને. હું ગેરંટી આપું છું 357 ને કેટલા 357 સૂત્ર સુધી પણ આ જ વાત કરીશ કે આમાં કઈ અઘરું, અને જેમ વિષય આવશે એમ તમને પણ લાગશે કે આમાં કઈ અઘરું નથી. આપણે એકદમ, આપણે કહીએ ને, ભાવનાથી રૂચિપૂર્વક સમજાશે, સમજવું છે. અને આવા ગ્રંથો આચાર્ય દેવ લખી ગયા તો મારે એનો અધ્યયન અને સ્વાધ્યાય કરીને મારી પ્રણતિ પણ વિશુદ્ધ કરવી છે, એવી ભાવના સાથે ભણશું તો આપણને કઈ અઘરું નહીં લાગે. બરાબર, ચલો હવે આપણે, આ પાછું રિપીટેશન છે, પણ રિપીટેશન એટલે છે કે આપણને યાદ રહી જાય જે વિષય ચાલે છે, બરાબર, આપણે યાદ રાખવાનો છે. હવે એનો અર્થ આવે છે 17 નંબરની સાઈડમાં, આવ્યો અર્થ. હવે અર્થ જે જો, મૂળ ગ્રંથમાંથી આ અર્થ લીધો છે હને. મોક્ષ માર્ગ કે પ્રવર્તક, હવે સમજાય છે ને, મોક્ષ માર્ગ કે પ્રવર્તક એટલે મોક્ષ માર્ગને ચલાવવા વાળા, મોક્ષ માર્ગની સ્થાપના કરવા વાળા. અરે પોતે તો સિદ્ધ દશા પ્રાપ્ત કરવાના છે, એની સાથે બીજા બધા જીવોને પણ સાથે સાથે સિદ્ધ દશા સુધી લઈ જનાર. ખ્યાલ આવે છે આપણને? કરોડ રૂપિયા, સોરી ઉદાહરણ ખોટું છે પણ આપવાનું મન થાય છે, કારણ કે આપણને એકદમ સમજાશ. કરોડ રૂપિયા કમાવાની કળા આવડે તો કેટલાને શીખડાવશો? ના, પહેલા ઉદાહરણ બોલો, જલ્દી બોલો, જલ્દી બોલો. કેમ કોઈ બોલતું નથી? અરે બોલો, કઈ વાંધો નહીં. કરોડ રૂપિયા કમાવાની કળા આવડી ગઈ હોય તો બીજાને સામેથી કેટલું શીખડાવશો જઈને? નહીં. કેમ? અને અહીંયા જો કે જે વૈભવ પ્રાપ્ત થયો, હું મારા નિજ વૈભવથી એકત્વ વિભક્તવ ભગવાન આત્માને દર્શાવીશ, અને દર્શાવું તો તમે પણ તમારા નિજ વૈભવથી પ્રમાણ કરીને અનુભવ કરશો. દર્શાવી દીધો, ખુલ્લો મૂકી દીધો કે જો આ તારી નિધિ, જો આ તારા નિદાન, જો તારો વૈભવ, જો તારામાં પણ ભગવાન બનવાની સામર્થ્ય છે, જે સામર્થ્યનો આશ્રય લઈને અમે ભગવાન બન્યા, અમે આ દશા સુધી પહોંચ્યા, અમે અનંત સુખ ભોગવી રહ્યા છે, અમે પ્રણતિમાં દુઃખનો ભાવ કરીને અનંત સુખ ભોગવી રહ્યા છે, એવી દશા તું પણ પ્રગટ કરી શકવામાં સમર્થ છે, કારણ કે એવો કારણ પરમાત્મા તારી પાસે પણ છે. બોલા, આનાથી તુમ સા, એટલે શું કહે છે? તુમ સાદા ની ક્યા હોઈ હો જગ કો. હવે જે આવડતું હોય તો ગાઈ શકો ને, બધા આવડતું તો ગાઈ શકો ને, ગાઓ મારી સાથે. તુમ સાદા ની ક્યા કોઈ હો જગ કો દે દી. એટલે ભગવાન દાની છે કે ત્યાગી છે, કે ધ્યાની છે, કે જ્ઞાની છે, કે શું છે? જ્ઞાની છે, ત્યાગી છે, ધ્યાની છે, ત્યાગી છે, જ્ઞાની છે, શું છે? તો કે બધું છે. તમારા જેવા દાનવીર કોણ? તમારા જેવું દાન આપવા વાળા કોણ? જ્ઞાન દાન, સમજાય છે, અભય દાન, આહાર દાન, ઔષધ દાન. નહી, ભગવાન આહાર દાન પણ આપે, આહાર દાન આપે, ભગવાન આહાર દાન આપે એમ? ભગવાન આહાર દાન આપે નહી, ઔષધ દાન આપે? અરે મો રૂપી બીમારી થઈ છે, એ બીમારીને દૂર કરવાની ઔષધિ ક્યાં મળશે? અતિન્દ્રિય આનંદ નો આહાર લેવો હોય તો આહારની કળા કેવી રીતના પ્રાપ્ત થાય, ક્યાં મળશે? જ્ઞાન દાન, પોતાના આત્માનું જ્ઞાન કરવું હોય એનું દાન ક્યાં મળશે? અને શું ઔષધ દાન, આહાર દાન, અભય દાન? અભય ભગવાન અભય દાન આપે? અભય અભય, અરે ભય રહીત થવું હોય તો સમોસણમાં અનંતવાર જઈને પણ ભય સહિત પાછા કેમ આવ્યા? ભય રહીત કેમ નો થયા? એ દાન મળતું તું, એ આહાર દાન, આવી દાન દાન તું સાથ દાની ક્યારે લૂંટાઈ રહ્યું તું, આપી રહ્યા હતા, કહી રહ્યા હતા, સમજાવી રહ્યા હતા, અને કેવડી આગળ રહી ગયો? તો હવે વિચારવાનું છે કે અનંત વાર સમોષણમાં જઈ આવ્યો તો પણ કોરો ને કોરો કેમ રહી? હવે જશું તો નહીં રહીએ ને પાકું? અરે ભૂલો, હવે જશું તો નહીં રહીએ ને? પ્રોમિસ ગુરુદેવજીને કહો, અમે પ્રોમિસ કરીએ છીએ, હવે અમે તમારા સમોષણમાં જયારે પણ આવશું ત્યારે આપની દિવ્ય ધ્વનિ સાંભળીને અમે અંદરમાં અમારા નિજ વૈભવનો ત્યાં ને ત્યાં ઉભા અનુભવ કરી લાવ. એટલે હજી સમોષણમાં જવાની રાહ જોઈશ, અહીંયા નહીં ને, હજી અહીંયા ત્યાં 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 અહીંયા નહીં ને, જલ્દી બોલો. અરે અહીંયા હમણાં શું કમી છે એમની વાણીમાં બોલો. દિવ્ય ધ્વનિ તુલ્ય તો છે બોલો. અરે દ્વાદશાંગનો સાર નિચોડીને આપી દીધો છે. જેવી રીતના માતા બાળકને આમ કોળિયું બનાવીને બરાબર પ્રોપર બધું જે નાખવાનું હોય પૌષ્ટિક જે બધું નાખવાનું બધું તૈયાર કરીને, એવી રીતના અહીંયા બધો અભ્યાસ સ્વાધ્યાય અધ્યયન જે પણ સંકટ જે પણ વિપદા જે પણ આવ્યું બધાનો સામનો કરીને પોતે સ્વાધ્યાય કરીને અનુભવ કરીને વાતને પ્રમાણ કરીને અને પછી એ વાત આપણી સામે આમ કે ને કે તૈયાર કે તું પ્રમત અપ્રમતી રહી એક જયારે ભાવ લે લે જલ્દી અનુભવ કર તું એક જયારે ભાવ છે ને. આપણે કે ના ના મને નથી ભાવતું હમણાં નહીં હમણાં નહીં હમણાં નહીં પછી પછી બોલો વિચાર કરો બરાબર. તો શું થઈ ગયું સમજાય છે? થોડું સરળ કરું છું, ખ્યાલ આવે છે ને? હજી આપણે થોડી મજેદાર વાતો લેવાની છે. દિવાળી દિવાળી સંબંધી થોડી વાત આપણે હિતોપદેશીમાં લેશું. ચલો જલ્દી જલ્દી. તો શું આવ્યું મોક્ષ માર્ગ? એટલું બધું વિવેચન છે આમાં. હવે 118 કેટલા શ્લોક પ્રમાણ 808,000 ને કેટલા કેટલા શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના થઈ ગઈ. તો આપણે બે લેક્ચર તો આપીએ ને આ મંગલાચરણ માટે. અરે બોલો. ચલો જલ્દી. તમારો ઉત્સાહ જેટલો હશે એટલો અહીંયાથી ઉત્સાહ આવશે. એટલે પ્લીઝ મારી સાથે ખૂબ ઉત્સાહથી આપણે આનો સ્વાધ્યાય કરવાનો છે. ચલો. મોક્ષ માર્ગ એ પ્રવર્તક, કર્મરૂપી પર્વતો કે ભેદક એટલે ભેદનાર, કર્મરૂપી પર્વતો કે ભેદક. હવે એનું પણ આગળ જોઈએ. અર્થાત નષ્ટ કરને વાલે વિતરાગી તથા વિશ્વ કે સમસ્ત તત્વો કે જાણને વાલે અર્થાત સર્વજ્ઞ. ગ્રીન ગ્રીન દેખાય છે ને નીચે છે જો. આપ્ત કો ઉનકે ગુણો કી પ્રાપ્તિ કે હેતુ મેં હમ સબ એક સાથ મિલકર ઉનકો વંદન કરતે હે. બરાબર છે? ચલો હવે આપણે આગળની સ્લાઇડ લઈએ. હવે જો આ બહુ સરસ છે. 18 નંબરની સ્લાઇડ આવી? અરે આવી કે નહીં? ઓકે ચલો. હવે જો 18 નંબરની સ્લાઇડમાં શું લખ્યું છે, આ થોડું ટીકામાંથી લીધું છે બાપુજીની, રામજી બાપુજીની ટીકામાંથી થોડા પોઈન્ટ લીધા છે એટલે ટીકા પણ આખી કવર થઈ જાય પ્રેઝન્ટેશનના માધ્યમથી. બરાબર છે? હવે એને બહુ સરસ છે. મંગલાચરણ મેં નમસ્કાર કરતે હુએ પહેલા વાંચીએ. દેવ આગમ, દેવ આગમ એટલે દેવનું આગમન, દેવનું આગમ આગમન આગમન. 100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન તને, તો દેવોનું આગમન થાય છે. ચારે પ્રકારના દેવો, 12 સભા છે ને, 12 સભા, 12 સભામાં ખબર છે ને 8 સભા તો કોની છે? 8 સભા દેવોની છે. 4 દેવો, 4 પ્રકારના દેવો અને 4 પ્રકારની એમની દેવીઓ. સમજાય છે? વીઆઈપી મહેમાન હોય તો હોય ને સ્પેશિયલ. તો દેવો અને દેવીઓની 8 સભા. વિચાર કરો સમોષણનું દ્રશ્ય કેવું હશે, ખ્યાલ આવે છે? જેમાં 8-8 સભામાં દેવો અને દેવીઓ બેસીને ભગવાનની વાણી સાંભળે છે. પછી મુનિરાજ, પછી શ્રાવક શ્રાવિકા, પછી જે પણ તિર્યંશ ગતિની એક સભા છે, મુનિઓની એક સભા છે, આર્જિકા માતાઓની એક સભા છે અને શ્રાવકોની એક સભા છે. એમ કરીને 12 સભામાં બેસીને કેટલા અસંખ્યાત જીવો. તમને એમ લાગતું છે 2-4 વાંદરા હશે ને 2-4 સિંહ અને 2-4 હાથી ને 2-4, ના 2-4 નહીં, 2-4 નહીં, અસંખ્યાત સંખ્યા. એમ કે ને 20,000 સીડી કેવી રીતના ચડતા હશે? કેટલો ટાઈમ લાગતો હશે? કેટલો ટાઈમ લાગતો હશે? અરે પહેલા પગથિયા ઉપર ઉભા રહે અને સમજાય છે જરાય થાક નહીં એટલે ત્યાં જઈને ફ્રેશ બેસીને આપણે વાણી, ખ્યાલ આવે છે? તો એ પ્રકારે અહીંયા કે છે કે એ દેવનું આગમન થાય, સમોશરણ હોય, ચામર, દિવ્ય શરીર આદિ પુણ્ય વિભૂતિઓ એ બધાનો ઉલ્લેખ આમાં નથી કર્યો અને એના કારણે હે પ્રભુ તમને નમસ્કાર પણ નથી કરતો. કારણ કે એવું બધું જે પુણ્ય સામગ્રી છે, સાતાના ઉદયમાં જે અનુકૂળ સામગ્રીઓ છે, એ તો બીજા બધા સંસારીઓને પણ પુણ્યના ઉદયમાં પ્રાપ્ત થઈ જાય છે, ખ્યાલ આવે છે? કારણ કે એ બધા જે પુણ્ય સામગ્રીઓ છે એ ખરેખર ભગવાનનું સ્વરૂપ, એ ભગવાનના અસ્તિત્વમાં નથી, એ તો બાહ્યની વિભૂતિ છે. એના કારણે હું તમને નમસ્કાર નથી કરતો, હું તમને નમસ્કાર કરું છું તમારા અંતરંગમાં પ્રગટ થયેલા ગુણોના કારણે. હવે ઈમાનદારીથી પોત પોતાને પૂજ્યો, કેતા નહીં કોઈને, પૂજ્યો કે સમોષણમાં ગયા અને પાછા કેમ આવ્યા, કાર્ય કેમ ન થયું. જે સ્વરૂપમાં ભગવાન ડૂબી ગયા હતા એ સ્વરૂપમાં આપણે ક્ષણ માત્ર પણ કેમ ન ડૂબી શક્યા, આપણે સ્વરૂપનો આશ્રય કેમ ન લીધો, આપણે પર પદાર્થી ઉપયોગ હટાવીને અંદરમાં ચૈતન્ય તત્વમાં આપણો ઉપયોગ કેમ ન કર્યો? કારણ કે આપણો ઉપયોગ આ બાહ્ય ચકાચોને જોવામાં જ રહી ગયો. કારણ કે સહયોગી જીવ, જે સહયોગની દ્રષ્ટિવાળા જીવને સમોષણમાં પણ શું દેખાશે? સહયોગ દેખાશે. અરે પરમોદારી શરીર, અરે આજ સભા તો જુઓ, અરે સમોષણની રચના તો જુઓ. ખ્યાલ આવે છે? અદભુત રચના હોય છે. કુબેર અને સૌધર્મ ઇન્દ્રની આજ્ઞામાં કુબેરની રચના કરે છે, એ અદભુત રચના હોય છે. પરંતુ એ રચના એ બધું શું છે? તો કે બાહ્યનો વૈભવ છે, એ પુણ્યનો ઠાડબાટ છે, એ ખરેખર ભગવાનનું સ્વરૂપ નથી. કારણ કે જયારે સિદ્ધ થાય છે ત્યારે આ બધું પણ છૂટી જાય છે કે નહીં? કહો, સમોષણ કેટલો ટાઈમ રહેશે? વિચાર કરો, આપણે હમણાં લીધું કે નહીં? એટલે તમે લીધું હશે અહીંયા પણ, અમે પણ બહુ ભાવના ભાવી કે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા, બે દિવસ પહેલા પાવાપુરી પહોંચી ગયા હતા, તો સમોષરણ છૂટી ગયું, વાણી બંધ થઈ ગઈ, ઓમકાર ધ્વનિ બંધ થઈ ગઈ, અને બધું વિખરાઈ ગયું. અને એ ભગવાન યોગ નિરોધ કરતા કરતા પાવાપુરી પહોંચ્યા. તો જે છૂટી જાય છે એની શું મહિમા? જે મારા અસ્તિત્વમાં, મારા સત્તામાં નથી એની શું મહિમા? એનું શું આકર્ષણ? એની શું મહિમા? એમાં શું એકત્વ? એમાં શું કરતાપણું? એની શું રૂચિ? અને એ ઘે લુપ્ત ભાવમાં ખરેખર હું મારા સ્વગેને ન જોઈ શક્યો. જે ઘે, જે સ્વગેને ભગવાન દર્શાવતા હતા, જે એકત્વ વિભક્ત ભગવાન આત્માનું સ્વરૂપ ઓમકાર ધ્વનિમાં આવતું હતું, એ કેમ ગ્રહણ ન થયું? એનો અનુભવ કેમ ન થયો? કારણ કે આ વિભૂતિઓમાં આપણે, એ વિભૂતિઓને જોવામાં આપણે, આ બહુ સ્થૂળ વાત લાગતી હશે ભાઈ, આ બધું તો હવે સમજાય છે. સમજાય છે નહીં, આપણે અહીંયા પણ એ જ કરી રહ્યા છે. આપણો ઉપયોગ ફટાકથી ઉપયોગવાનમાં કેમ નથી થતો? ઈમાનદારીથી પૂછજો. કારણ કે આ ઉપયોગ, જે ઉપયોગ વાનમાંથી આવે છે, એ ઉપયોગ ક્યાંય ને ક્યાંય અટકી જાય છે. જે મારી સત્તામાં નથી એ વસ્તુઓના એકત્વમાં, કર્તૃત્વમાં, મોહમાં, રાગમાં, દ્વેષમાં અટકી જાય છે. એટલે માટે આપણું કાર્ય નથી થતું. તો હવે આપણે નિર્ણય કરવાનો છે કે જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ થી રહિત શુદ્ધાત્માનો અનુભવ કરીને સ્વરૂપે ડૂબેલા નમન તુજને, તે સ્વરૂપમાં જે ડૂબી ગયા એ સ્વરૂપની હવે હું પણ અહીંયા અપાર મહિમા કરીશ. એવું મારું અદભુત સ્વરૂપ છે એની અંદરથી શ્રદ્ધા કરીશ. એ સ્વરૂપે હું અનાદિ અનંત રહેવાનો છું, એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. અનાદિ અનંત, ધ્રુવ, અચલ, અનુપમ, એવું જે અંતરંગ સ્વરૂપ છે, સ્વરૂપના આશ્રયથી આ દશાઓ પ્રગટ થાય છે. પણ દશા પ્રગટ થાય એની માટે સ્વરૂપનું અવલંબન લેવું પડશે. એ સ્વરૂપની મહિમા આવી જોઈએ, એ સ્વરૂપની અંદરથી ખુમારી આવી જોઈએ, એ સ્વરૂપનો વિશ્વાસ આવવો જોઈએ કે એવી સામર્થ, અનંતી 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 સામર્થ મારા અંદરમાં ભરી છે. એવો ભગવાન મને ભગવાન કહીને બોલાવે છે, પ્રભુ મને પ્રભુ કહીને બોલાવે છે, સો સો ઇન્દ્રોની હાજરીમાં પરમાત્મા તને પરમાત્મા કહીને બોલાવે છે. અરે આ કોઈ પણ વસ્તુની મુખ્યતા ભગવાનને નથી, મુનિરાજોને નથી, જ્ઞાનીઓને નથી, તો એ મુખ્યતા મને પણ મારા જીવનમાં સમજાય છે. ચલો હવે આગળ વધીએ. આના પછીનું જે સ્લાઇડ છે તો આવી ગઈ, આમાં વાત આવી ગઈ શું આવી? કે પુણ્ય એ આત્માનો ગુણ નથી, એ આત્માની શુદ્ધતા નથી, એ તો બાહ્ય સામગ્રી છે. હવે આપણે આગળ લઈએ. હવે આપણે મેઇન જે ત્રણ વાત છે, શરૂઆત કરીએ આપણે પહેલી વિતરાગતાની. વિતરાગી કોને કહેવાય? પહેલા તો ત્રણ પરિભાષા સિસ્ટમેટિક વેમાં આપણે એનું અધ્યયન કરશું, તો આપણે ક્યારે નહીં ભૂલીએ. પહેલા તો વિતરાગી કોને કહેવાય, આ સ્લાઇડ પણ જોશું, પણ થોડુંક આપણે એનો વિષય ચાલુ કરીએ. વિતરાગી કોને કહેવાય? વિતરાગી કોને કહેવાય? પહેલા તો વિતરાગી કોને કહેવાય એ પ્રશ્ન પૂછું, તો એમાં વિતરાગતા એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? વેરી ગુડ, એ શું છે? પર્યાય છે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એ વિતરાગતા, નેક્સ્ટ ક્વેશ્ચન, એ વિતરાગતા કયા ગુણની પર્યાય છે? કયા ગુણની પર્યાય છે? વેરી ગુડ, એ વિતરાગતા ચારિત્ર ગુણની પર્યાય છે. અહીંયા જે વિતરાગતા ને, ત્રીજો ક્વેશ્ચન, અહીંયા જે વિતરાગતાને નમસ્કાર કરવામાં આવ્યા છે, વિતરાગતાને નમસ્કાર કરવામાં આપણે નમસ્કાર કર્યા, એ વિતરાગતા પૂર આંશિક વિતરાગતા છે, વૃદ્ધિ પામતી વિતરાગતા છે કે પૂર્ણ વિતરાગતા છે? તો તમે કહેશો વિતરાગતામાં પણ આવા ભેદ હોય? વિતરાગતામાં પણ આવા ભેદ હોય, શરૂઆત, વૃદ્ધિ અને પૂર્ણતા? તો કે હા, વિતરાગતામાં આવા ભેદ હોય. ચારિત્ર ગુણની પર્યાયના વિકાસમાં આવા ભેદ હોય. આપણે બધું શીખી ગયા છે, આ બધું રિપીટેશન છે. શ્રદ્ધા એક સમયે યા તો 100% મિથ્યા યા તો 100% સમ્યક, અને એ 100% સમ્યક શ્રદ્ધાનું કામ તો ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યક દર્શન પ્રગટ થતા જ થઈ જાય છે. બરાબર છે? હવે શ્રદ્ધા જયારે સમ્યક થઈ, એટલે કે જે પોતાપણું, અપનાપણું, જે પોતાપણું, અહમપણું, એકત્વપણું, જે વિશ્વાસ અંદરમાં હું ક્યાંક છું, હું પરમાત્મા સ્વરૂપ છું, મારે પરમાત્મા થવું નથી પણ હું પરમાત્મા છું, એવી જે અંદરમાં શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધા સમ્યક થઈ, એની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થયું કે નહીં? અરે બોલો, થયું. તો જ્ઞાન થયું સમ્યક, શ્રદ્ધા થઈ પૂર્ણ સમ્યક. સાંભળજો હવે શબ્દ, શ્રદ્ધા થઈ પૂર્ણ સમ્યક, જ્ઞાન થયું સમ્યક. હજી પૂર્ણ નથી થયું, કારણ કે જ્ઞાન પૂર્ણ આગળ થશે. શ્રદ્ધા થઈ, અગેન શ્રદ્ધા થઈ, આ સમજી લો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રદ્ધા થઈ, ચતુર્થ ગુણસ્થાનની વાત કરું છું, શ્રદ્ધા થઈ પૂર્ણ સમ્યક, 100% સમ્યક. હવે હમણાં શાયિક થયું કે શાયોક્ષમી કે ઓપ્ષમી કે ભૂલી જાઓ, હમણાં તો શ્રદ્ધા થઈ કે હું ગાયક છું. તો શ્રદ્ધા થઈ પૂર્ણ સમ્યક, શ્રદ્ધાનું કામ 100%, જ્ઞાન થયું સમ્યક જ્ઞાન. સમજાય છે? સમ્યક જ્ઞાન થયું, પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન, શાયિક જ્ઞાન એ આગળ થશે, પણ હું ગાયક છું એવું જ્ઞાન પણ થયું. શ્રદ્ધા સાથે જ્ઞાનની પણ હતી પણ અંદરમાં ઢળી, અરે ઢળી કે નહીં? બરાબર છે? તો શ્રદ્ધા થઈ પૂર્ણ સમ્યક, જ્ઞાન થયું સમ્યક, અને ચારિત્ર, ચારિત્ર આંશિક વિતરાકતા. સમ્યક ચારિત્ર થયું પરંતુ એમાં આંશિક વિતરાકતાનો જન્મ થયો. આંશિક વિતરાકતા એટલે શું? આંશિક વિતરાકતા, જો વિતરાક શબ્દ છે ને, વિતરાક શબ્દ એ નાસ્તિપરક શબ્દ છે. અને થોડો વિચાર કરજો, તમને બહુ મજા આવશે. વિતરાક શબ્દ એ નાસ્તિપરક શબ્દ છે કે નહીં? રાગ વીતી જવો. તો મારો પ્રશ્ન એ છે કે પર્યાયમાં, ચારિત્રની પર્યાયમાં રાગ વીતી જાય જેટલા અંશે, જેટલા અંશે, જયારે પૂર્ણ રાગ વીતશે ત્યારની પણ વાત જોશું, પણ જયારે શરૂઆત થાય છે તો જેટલા અંશે રાગ વીતી જાય છે, રાગ દૂર થાય છે, રાગનો અભાવ થાય છે, તો એ અભાવ થાય છે એ નાસ્તિ. તો એની સામે અસ્થિમાં શું પ્રગટ થયું? ચાર વિતરાકતા આગળ તો નાસ્તિ છે. ન સમજાયો મારો પ્રશ્ન? પ્રશ્ન સમજાયો? પ્રશ્ન આનંદ તો સુગુણની પર્યાય છે. આનંદ આવ્યો એ તો બરાબર છે, આનંદ પણ આવ્યો ત્યાં, વીર્યએ પણ સ્વરૂપની રચના કરી. પાંચ ગુણ સમજો, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય. વીર્યએ સ્વરૂપની રચના કરી, સમ્યક દર્શન થયું. ચતુર્થ ગુણસ્થાનની વાત કરું છું, જયારે પહેલી વાર સમ્યક દર્શન થયું ત્યારે શ્રદ્ધા 100%, બરાબર છે? જ્ઞાન પણ અંદરમાં સ્વજ્ઞે, જ્ઞાનનો વિષય બની ગયો, જ્ઞાનનો વિષય પણ સ્વજ્ઞે બની ગયો. પરજ્ઞે માંથી ઉપયોગ હટ્યો, છદ્મસનો ઉપયોગ છે, એક જગાએ એક સમયે એક જ વાર એક જ જગાએ લાગશે, તો પરમાંથી ઉપયોગ હટ્યો, સ્વજ્ઞે જ્ઞાનનો વિષય બન્યો, બન્યો કે નહીં? તો જ્ઞાનનું કાર્ય થયું, શ્રદ્ધા હું ગાયક છું એવી અંદરમાં પ્રતીતિ સ્થપાઈ ગઈ, પ્રતીતિ સ્થપાઈ ગઈ પૂરા ગાયકમાં કે હું ગાયક જ છું એવો વિશ્વાસ થઈ ગયો. જ્ઞાનનું કાર્ય, શ્રદ્ધાનું કાર્ય થઈ ગયું. ચારિત્રનું કાર્ય, એમાં આપણે શું કીધું? કે રાગ આંશિક ઘટ્યો, રાગનો અભાવ થયો, આંશિક રાગનો અભાવ થયો. તો રાગનો અભાવ થયો, આંશિક વિતરાકતા પ્રગટ થઈ, એ નાસ્તિપરક વાત છે, પણ એની સામે અસ્થિમાં શું થયું? રાગ ગયો તો એની સામે અસ્થિમાં શું થયું? શું થયું? બહુ સરસ. એટલી અંદરમાં સ્વરૂપમાં સ્થિરતા પ્રગટ, સ્વરૂપમાં ચરણ ચારિત્ર કહો કે સ્વરૂપમાં સ્થિરતા. રાગનો અભાવ થયો તો એટલા અંશે સ્વરૂપમાં સ્થિર થયો. સ્થિરતા એ અસ્થિપરક વાત છે, રાગનો અભાવ થયો એ નાસ્તિપરક વાત છે. સુખ ગુણમાં તો અનાકુળ, નિરાકુળ સુખ, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ, અને વીર્યમાં તો કે સ્વરૂપની. સમજાય છે શું બોલું છું? પાંચ ગુણ સમજાયા, પાંચ ગુણ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ અને પોઈન્ટ ખ્યાલમાં આવશે. તો હવે અહીંયા વીતરાગતાનો પ્રારંભ થયો, વિતરાગતા નો અંશ પ્રગટ થયો, સ્વરૂપમાં સ્થિરતા થઈ. પણ હવે સ્થિરતા અંદરમાં એ સ્થિર પૂરેપૂરો રહી નહીં શકે ચતુર્ગુણ સ્થાનમાં. એટલે શું થશે? શું થશે તો કે ઉપયોગ બહાર આવશે, એટલે સ્થિરતા છૂટી જશે. સ્થિરતા છૂટી જશે, જ્ઞાનીને પણ ઉપયોગ બહાર આવશે. તો જે પણ અસ્થિરતાવશ હવે અનંતાનુબંધી રાગ દ્વેષ નહીં થાય. કેમ? કારણ કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાય નહોતો. શું થઈ ગયો? અભાવ થઈ ગયો. કારણ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ, મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ. એટલે હજી ઉપયોગ બહાર આવશે તો ચારિત્રમાં હજી રાગ દ્વેષના પરિણામ થશે, પરંતુ એ રાગ દ્વેષના પરિણામ અસ્થિરતાજન્ય છે. એ રાગ દ્વેષના પરિણામ હવે અનંત સંસારનું કારણ. હવે એ રાગ દ્વેષ નો તો અભાવ હવે જીવ આગળ વધશે, સ્વરૂપમાં જેમ વધારે ને વધારે સ્થિરતા થશે, ગુણસ્થાન આગળ વધશે, સ્થિરતા અંદરમાં થશે, રાગ નો અભાવ થશે અને આગળ વિતરાગતામાં વૃદ્ધિ પામતા 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 કેટલા ગુણસ્થાન ક્રોસ કરી લીધા ખ્યાલ આવે? અરે નાના 14 નહીં, ક્યાં આવ્યા તો કે 12માં ગુણસ્થાનના પહેલા સમયે જીવ પૂર્ણ વિતરાગી થઈ. શરૂઆત ક્યાંથી? હવે સમજાવ્યો આખો મોક્ષ માર્ગ થોડો લઈ ગયો, તમને ખ્યાલ આવે. શરૂઆત ક્યાંથી થઈ? ચોથા. વૃદ્ધિ પામતા પામતા આગળ ગુણસ્થાન વધ્યા. આપણે ગુણસ્થાનનું બધું સ્વરૂપ જોયું, પંચમ ગુણસ્થાન આવ્યું, હજી એક કશાય ગઈ, ચોકડીનો ભાવ થયો. મુનિરાજ થયા તો હજી એક કશાય ચોકડીનો ભાવ થયો. શ્રેણી માંડી તો આગળ હજી વિશુદ્ધતા વધી, સ્વરૂપમાં સ્થિરતા વધ. હવે મને આમાં કહો, સ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે, એટલે સ્થિરતાની પર્યાય પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે. રાગ નો અભાવ થાય એ પુરુષાર્થ કરે છે. કર્મ નો સામે અભાવ થાય એ પુરુષાર્થ કરે છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય છે, રાગ નો અભાવ થઈ જાય છે, કર્મ નો પણ અભાવ યથા યોગ્ય ગુણસ્થાન પ્રમાણ કર્મ ચોકડીનો પણ અભાવ થઈ જાય છે. ત્રણ વસ્તુ જલ્દી બોલો, ત્રણ વસ્તુ થઈ જાય છે. વિતરાગતાની વૃદ્ધિ થઈ જાય છે, રાગનો અભાવ થઈ જાય છે, કર્મનો અભાવ થઈ જાય છે. અને જીવ પુરુષાર્થ શું કરે છે? તો કે જે હું જ્ઞાયક છું અને એ જ્ઞાયકમાં ઉપયોગ ઠરે બસ એ પુરુષાર્થ કરે છે. ઉપયોગ બોલવામાં પણ શું બોલીએ, બોલવામાં પણ શું આવશે? બસ એ સ્વરૂપમય રહેવાનો પુરુષાર્થ કરે છે. આ દશાઓ પ્રગટ થવા યોગ્ય થાય છે, નષ્ટ થવા યોગ્ય દશાઓ નષ્ટ થાય છે. અને કર્મ પ્રતિપક્ષી જે પણ છે એનો પણ સહજ અભાવ. હવે મને કહો, વિતરાગતા પહેલા થાય કે સર્વજ્ઞ પહેલા થાય? જલ્દી બોલો, વિતરાગતા થાય. કયા ગુણ સ્થાને વિતરાગતા થાય? 11મેં પણ પૂર્ણ વિતરાગી છે. હા, 11મેં પણ પૂર્ણ વિતરાગી છે, આપણે એ પણ લેશું. પણ હમણાં આપણે શપક શ્રેણી માનતા મુનિરાજની વાત કરીએ તો 12માં ગુણસ્થાનના પહેલા સમય વિતરાગી થયા. હવે મને કહો, હવે ઇમેજિન કરો, જંગલમાં બેઠા છે આપણે, આપણી સામે ઉત્તમ અંતરાત્મા છે. પૂર્ણ વિતરાગી એટલે 12મું ગુણસ્થાન એટલે હજી અરિહંત નહીં, હજી દેવ નથી, ભગવાન નથી થયા. હજી કોણ છે? તો કે મુનિરાજ છે. થોડું ઇમેજિન કરશો તો બહુ ભાવભાષણ થશે. ઉત્તમ અંતરાત્મા છે ને, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, ઉત્તમ અંતરાત્મા મુનિરાજ જંગલમાં આપણી સામે બેઠા છે. અરે આમ પલક ઝપકતા શ્રેણી માંડી, હજી તો આ 6ઠા 7માં ઝૂલતા હતા અને ઝૂલતા સ્વસ્થાનમાંથી સાતિશયમાંથી અપૂર્વકરણ, અધકરણ, અનિવૃત્તિકરણ આદિ ગુણસ્થાન આગળ વધ્યા અને વધતા વધતા 12મા ગુણસ્થાનના પહેલા સમયે પૂર્ણ વિતરાગતા પ્રગટ થતા 8 કર્મમાંથી કયા કર્મનો ભાવ થયો? ધાતી કર્મ કેટલા ગયા? 4 ગયા. હે ભગવાન, 12મા ગુણસ્થાન આટલું તો આખું દ્રશ્ય ઉભું કર્યું ભગવાન. પ્રભુ આજી તો કહું છું, 12મું ગુણસ્થાન મુનિરાજ, ઉત્તમ અંતરાત્મા. આ બોલવામાં એટલો પસીનો આવે છે, અનુભવમાં એટલી સહેલાઈ છે. બોલો જલ્દી, ચારિત્રમો આજી પાકો આન્સર. મારો પ્રશ્ન છે બારમા ગુણસ્થાનમાં ઉત્તમ અંતરાત્મા પૂર્ણ વિતરાગતા પૂર્ણ સ્વરૂપ સ્થિરતા રાગ દ્વેષ નો પૂર્ણતઃ અભાવ જગતમાં કોઈ ગેયો પ્રત્યે ન રાગ ન દ્વેષ સમસ્ત ગેયો પ્રત્યે સંભાવ અરે ગેયો નું તો લક્ષ જ નથી અરે અંદરમાં ડૂબી ગયા છદમસ્ત છે બારમું ગુણસ્થાન છે વિતરાગી થઈ ગયા છદમસ્ત વિતરાગી બારમું ગુણસ્થાન ક્ષીણ કશાય બોલો આઠ કર્મ માંથી માત્ર 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 એક મોહનીય કર્મ નો પૂર્ણતઃ અભાવ થયો હવે ભાવભાષણ થયું સાત સાત કર્મ નો ઉદય હજી ત્યાં ચાલુ છે ઘાતી કર્મ ત્રણ છે કેવળ જ્ઞાન નથી થયું મોહનીય નો અભાવ થયો પૂર્ણ વિતરાગી થયા અને પૂર્ણ વિતરાગતાના ફળ સ્વરૂપ શું થયું પૂર્ણ સુખ થયું આનંદ સુખ નથી થયું અવ્યવાદ સુખ નથી થયું પૂર્ણ સુખ પ્રગટ થયું વિતરાગતાનું ભાવભાષણ થવું જોઈએ વિતરાગ દશા શું છે માર્ગ વિતરાગતાનો છે અરે આપણા ભગવાન વિતરાગી આ જીનવાની વિતરાગતાનું પોષણ કરવા વાળી સ્વરૂપ વિતરાગી સ્વરૂપ કેવું છે કોના આશ્રયથી આવી વિતરાગ દશા પ્રગટ થઈ કોના આશ્રયથી આ વિતરાગ દશાની વૃદ્ધિ થઈ કોના આશ્રયથી આ વિતરાગ દશાની પૂર્ણતા થઈ શું છે અંદરમાં તો કે તારું સ્વરૂપ વિતરાગ છે તારા સ્વરૂપમાં રાગદ્વેષનો પ્રવેશ નથી તારા સ્વરૂપમાં રાગદ્વેષની ગંધ નથી એવો વિતરાગ સ્વભાવ શાંત સ્વભાવ સમતામય સ્વભાવ સ્થિરમય સ્વભાવ શાંત સ્વભાવ એકાગ્રમય સ્વભાવ એવો તો તારો સ્વભાવ છે અંદરમાં હવે એ સ્વભાવનો આશ્રય ન લેતા હવે સમજાય છે એ સ્વભાવનો આશ્રય ન લેતા ઉપયોગ બહાર જતા જે પણ ગે જણાશે એમાં જીવ શું કરશે રાગ યા તો દ્વેષ સમજાય છે વિતરાગતાથી વિરુદ્ધ પ્રણતિ ચારિત્રગુણની અશુદ્ધતા ચારિત્રગુણની આંશિક શુદ્ધતા ચારિત્રગુણની શુદ્ધતાની વૃદ્ધિ ચારિત્રગુણની પૂર્ણ શુદ્ધતા શુદ્ધતા ચાલુ થઈ ચતુર્થે પૂર્ણ થઈ બારમે અને એ થઈ પોતાના આત્માના આશ્રયથી અને એના બારમાં રાગ દ્વેષનો અભાવ થયો મોહનીય કર્મમાં આંશિક અભાવ ચાલુ થઈ ગયો દર્શન મોહ અને અનંતતાનો બંદીનો અભાવ થયો ચતુર્થે આ પ્રત્યાખ્યાન ગઈ સ્વંજલન ગઈ નો કશાય ગયા અરે કર્મ ભૂભૂતમ ન સમજાય શું કીધું મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભ અરે કહેવામાં શું આવે કે ભગવાને કર્મનો નાશ કર્યો કહી શકીએ આવું કહી શકીએ બે વાત કહું છું મને કેજો કયા નયનું કથન છે થોડાક અભ્યાસી માટે જલ્દી બે વાત કહું છું ભગવાને મોહનીય કર્મનો અભાવ બારમા ગુણસ્થાને કર્યો કહી શકીએ કે ન કહી શકીએ ને હા કહી શકીએ ને કયા નયનું કથન છે ભગવાને કર્મનો અભાવ કર્યો મોહનીય કર્મનો અભાવ કર્યો વેરી ગુડ આવી રીતના અસદભૂત કયો અસદભૂત ઉપચરિત કે અનુપચરિત અનુપચરિત એક્સલન્ટ આન્સર વેરી ગુડ આઈ એમ વેરી હેપી અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં થી એમ કહેવાય કે ભગવાન એટલે મુનિરાજે ઉત્તમ અંતરાત્મા મુનિરાજે બારમા ગુણસ્થાનમાં આવતા મોહનીય કર્મનો સર્વથા અભાવ કરી નાખ્યો મોહનીય કર્મ સત્તામાંથી નાશ થઈ ગયો હવે એ મોહ કે છે ને આચાર્ય એ મોહને અમે એ મોહનીય કર્મને એ મોહને એ મિથ્યાત્વના ભાવને અમે એવા જળ મૂળમાંથી ઉખેડી ફેંક્યા છે કે હવે એ કોઈ પણ મોહ ભાવ ભાવક ભાવ જે ભાવ અમને હવે મોહ ઉત્પન્ન ખ્યાલ આવે છે આજે તો આચાર્યનો અર્થ ઉપાધ્યાયનો અર્થ સાધુનો અર્થ કેટલા ગજબના અર્થ ગુરુદેવશ્રીએ પંચ પરમેશ્રીના કર્યા આવા અર્થ તમને ક્યાંય સાંભળવા નહીં મળે જે પંચાચારનું પાલન કરે છે એ પણ વ્યવહાર નિશ્ચય કેટલું બધું ઘટિત કર્યું ચલો આવી ગયું તો શું થયું ભેતારમ કર્મ ભૂભૃતમ કયા કર્મનો અભાવ થયો કયા નયનું કથન છે આ સદભૂત અનુપચરિત હવે બીજી વાત સાંભળજો હવે બીજી વાત ભગવાને વિતરાગ દશા પ્રગટ કરી મુનિરાજે બારમા ગુણસ્થાનમાં વિતરાગ દશા પ્રગટ કરી વિતરાગી થઈ ગયા રાગ દ્વેષનો અભાવ થયો ચારિત્ર ગુણમાં યથાખ્યાત ચારિત્ર પૂર્ણ શુદ્ધતા पूर्ण वितरागता राग द्वेष रहित बनती स्वरूप मा स्थिरता उत्तम अंतरात्मा। बोलो आवी दशा मुनिराज मुनिराजे प्रगट कैरी। कया नहीं कथन छे अनुपचरित एक्सिलेंट वेरी गुड अनुपचरित अपना आयु के नहीं उदयपुर में बोलो याद आवे ने अनुपचरित सद्भूत कारण की आ दशा थई अंदर म सद्भूत कर्म तो बाहर छे असद्भूत समझाय छे ने आ दशा थई अंदर म प्रगट थई सद्भूत भगवान ना अंदर में मुनिराज ना आत्मा में दशा प्रगट थई परंतु ए दशा सामर्जो ए दशा प्रगट थई ए दशा छे ए दशा रूपे आत्मा परिणमियो एटले आपणे आत्मा ने अंतर आत्मा कीधो ए दशा सहित परणमता आत्मा ने जोईए तो आत्मा अंतर आत्मा परंतु खरेखर आत्मा अंतर आत्मा छे अंतर आत्मा छे। जल्दी बोलो ए दशा सहित परणमतो छे के दशा थी पन खरेखर खरेखर तो स्वरूप छे ए तो आप प्रगट थैली नवी दशा थी पन रही वितराग स्वभाव मय। आई होप समझातु होय कठिन नहीं पड़तु ने ए दशा थी पन आपने भेद ज्ञान करू के हा दशा प्रगट थई ए थवावाड़ी दशा छे ए थवावाड़ी व्यवस्था छे एक एक ए ए व्यवस्था थई कारण के अंदर मा स्वरूप मा उपयोग जाम्यो परंतु विचार करो ए स्वरूप नी समीप जईने जो तो ए स्वरूप मा ए दशा नो प्रवेश नो तो ए दशा थी पन पार ए वितराग स्वरूप तो वितराग मय छे ए दशा रूपे ए परमात्मा थयो ए दशा नो प्रवेश ए आत्मा मा आयो आत्मा ए दशा मा आयो ए दशा केटला समय नी दशा केटला समय नी भले वितरागता नी दशा छे तो पण केटला समय नी हवे दशा आगळ अनंतकार वितरागता 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 अनंतकार अनंतकार चारित्र गुणनी पर्याय मां वितरागता 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 रूप ज परिणमन थवानुं छे परंतु परंतु ए वितराग दशानी महिमा छे के वितराग दशा जेना आश्रय थी प्रगट थई ए वितराग स्वरूपनी महिमा छे। बोलो जल्दी अपने स्वरूप नी महिमा आवी जोईए स्वरूप नी महिमा आवशे तो दशा प्रगट थया वगर अने दशा नी महिमा आवशे तो दशा कोई दिवस प्रगट भावना शुं भावी के दशा प्रगट करवी पण महिमा कोनी आवी जोईए स्वरूप आटलू समझायुं बराबर तो वितराग नु भाव वासन थवुं जो राग द्वेष मां केटली आकुरता छे के नहीं को राग द्वेष पर पदार्थ इष्ट अनिष्ट भासे अने जे पर पदार्थ ज्ञान नु घे बने एमा निरंतर शू थाय छे राग द्वेष ना प्रणाम करीने जीव केवो थाय छे तो के आटलू समझायु एकदम बराबर तो आपने कया गुणस्थान मां आव्या बारमा गुणस्थान मां शू थया जीव पूर्ण वितराग हजी कई दशा छे उत्तम अंतरात्मा हजी कई दशा छे मुनि हवे मने को बारमा गुणस्थान नो काल केटलो एक अंतर्मुहूर्त वेरी गुड एक अंतर्मुहूर्त नो हवे आगळ बीजो गुण बारमा गुणस्थान मा पूर्ण वितराग थयेला ए मुनिराज एक अंतर्मुहूर्त मा ज हवे एनु फळ शू वितरागता नु फळ शू सर्वज्ञता। तो एक अंतर्मुहूर्त पसार थता ज्यारे तेरमा गुणस्थान न पहला समय मुनिराज जारे तेरमा गुणस्थान ना पहला समय प्रवेश करसे तो शू थसे प्रगट सर्वज्ञता। बीजो गुण ज्ञातारम विश्व तत्व एटले सर्वज्ञता प्रगट थसे एनो मतलब शू थयो के जे वितरागी होय एज जीव केवो थसे त्रण लोक ने अगर वितरागी न थया होय ने राग द्वेष होय ने त्रण लोक ने जाणवा मंडो तो शू थशे बोलो जल्दी वितरागता थई नथी अरे वितरागता पूर्ण थई नथी राग द्वेष छे हजी अने त्रण लोक जाणवा मंडो तो जल्दी बोलो जणाशे नहीं तो बराबर छे पण इन केस अगर जाणवानी ऑपोर्चुनिटी मरी जाय तो शू थशे बोलो अरे केटला थोड़ा जीव ने जाणता स्वरूप थी च्युत थता स्वरूप में स्थिर न थता वितराग दशा प्रगट न थता जे थोड़ा गे जणाय छे पर गे ए पर गे ने जानता રાગ દ્વેષ વિચાર કરી શકીએ છીએ આખો દિવસ. અનંતકાળ અનંત ભવ આપણે કયા ભાવ રૂપે પરણમ્યા? રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ. અરે તને પર ગેવમાં ઇષ્ટ અનિષ્ટ ને રાગ દ્વેષ ના ભાગલા કરવાનો અધિકાર કોને આપ્યો? ઘે તો ઘે છે ભાઈ, ઘે તો ઘે છે. અને સૌથી પહેલી વસ્તુ એ, જે પણ ગેમાં તું રાગ દ્વેષ કરે છે, ઇષ્ટ અનિષ્ટ કરે છે, તારા મારું કરે છે, અરે એ ગે ખરેખર તારા સ્વભાવની બહાર છે, તારી સત્તાની બહાર છે. અરે તારામાં એનો સદભાવ જ નથી. અને આપણે શું કરીએ છીએ કે એવા ગેઓમાં રાગ દ્વેષ કરીને અનંત ભવ વધારીએ. હવે બોલો, વિતરાગતાનો અંશ આ ભાવમાં પ્રાગટ કરવો છે કે નહીં? ખાલી આ સૂત્ર નથી ભણવાનું, ખાલી આ મોક્ષશાસ્ત્ર ભણી નથી જવાનું, પરંતુ આ ભાવો રૂપે આપણે પરણવાનું છે. એવો અંદરમાં પુરુષાર્થ ઉપડવો જોઈએ. સ્વરૂપ સામીને કેટલી વાર સાંભળશો વિતરાગ રાગ દ્વેષ, કેટલી વાર સાંભળશું? નાનપણથી તો સાંભળતા આવ્યા છે કે ભગવાન વિતરાગ્યો. અરે ભગવાન વિતરાગી હોય, પરંતુ એ વિતરાગી ભગવાન જે માર્ગે આપણને લઈ જાય છે, માર્ગ પર આપણે કેટલું ચાલ્યા? ભાવ પાસન થવું જોઈએ, ને તો મજા નહીં આવે. બરાબર? તો હવે વિતરાગતા પછી શું પ્રગટ થાય છે? કયો ગુણ પ્રગટ થાય છે? જલ્દી, સર્વજ્ઞ. કોને કહેવાય? સર્વજ્ઞ. જ્ઞ એટલે જાણનાર. કોને જાણનાર? સર્વને. કોને જાણે છે કે છ દ્રવ્યમાં, વિશ્વમાં રહેલા છ દ્રવ્ય, એના ગુણો અને જે પણ પર્યાય ભૂત ભાવિ વર્તમાનની સમસ્ત ગેઓને એક સાથે એક સમયમાં જાણવા વાળા કોણ છે? હવે આની મહિમા આપણે નેક્સ્ટ ટાઈમ થોડી કરશું. બરાબર છે? તો સર્વજ્ઞતા ક્યારે પ્રગટ થઈ? 13મા ગુણસ્થા. હવે મને કહો, સર્વજ્ઞતા પ્રગટ થાય છે જેમ સ્વરૂપમાં લીન થઈ ગયો, તો વિતરાગતા થઈ, એના પછી ક્રમિક સર્વજ્ઞતા પ્રગટ થશે તો એની સામે હવે શું થશે? ચાર કેમ? મોની તો ગયો ને, તો ત્રણ શેષ ઘાતી કર્મનો શું થઈ ગયો? અભાવ થતા, અનંત ચતુષ્ય પ્રગટ થતા, અરિહંત દશા, આપ્ત દશા એટલે કે વિતરાગી થયા પછી ભગવાન એટલે કે દેવ એટલે કે અરિહંત દશા પ્રગટ થાય છે. પોઈન્ટ સમજાયું? બરાબર. હવે અહીંયા કે છે કે અરિહંત દશા ના ગુણસ્થાન કયા કયા? જલ્દી પૂરું કરું છું, હિતોપદેશી નું થોડું લઈને પછી નેક્સ્ટ ટાઈમ આપણે આને કન્ક્લુઝ કરશું. થોડું અરિહંત દશાના 13 અને વેરી ગુડ, 13 અને 14 આ બે ગુણસ્થાન અરિહંત દશા. બરાબર છે? હવે આ અરિહંત દશામાં વધારે સમય કયા ગુણસ્થાનમાં રહે? વધારે સમય 13મા મારે. બરાબર? હવે આપણે અહીંયા વાત કરીએ તીર્થંકર અરિહંત, કારણ કે અરિહંતના આપણે બધા શીખ્યા હતા ભેદ, બધા સાત પ્રકારના, સામાન્ય અરિહંત, તીર્થંકર અરિહંત, દેહ કલ્યાણક, ત્રણ કલ્યાણક, ચાર કલ્યાણક, ઉપસર્ગ, અને આપણે જે પણ બધા ભેદ એના શીખ્યા હતા. બરાબર છે? હવે અહીંયા આપણે જોઈએ કે એ તીર્થંકર અરિહંત છે, એટલે કે આપણે એને આપ્ત કીધું, એટલે એમનો હજી એક ગુણ કયો? કયો? હિતોપદેશ. હવે હિતોપદેશી પણ શું છે મને કહો? હિતોપદેશી એ આત્માનો ગુણ છે? થોડીક આના પર થોડો વિચાર. હિતોપદેશી પણ એ આત્માનો ગુણ છે? અરે ભૂલો, પોઈન્ટ સમજાય છે? સર્વજ્ઞની હજી આપણે થોડીક મહિમા નેક્સ્ટ ટાઈમ કરશું, પણ ઓવરઓલ ત્રણ પોઈન્ટ ખાલી તમને કહી દો. હિતોપદેશી આત્માનો ગુણ છે, આત્માનું કાર્ય છે. બોલો ના, તો અહીંયા તો કીધું ત્રણ ગુણ. પેલા શું? પેલું શું આવ્યું? મોક્ષ માર્ગસ્ય, મોક્ષ માર્ગના નેતા છે, મોક્ષ માર્ગના પ્રકાશક છે, મોક્ષ માર્ગને કહેનારા છે. તો હિતોપદેશી પણ એ આત્માનો ગુણ છે કે નથી? આત્માનું કાર્ય છે કે નથી? નથી કે છે? નથી, નથી ભાઈ, નથી. ઓમકાર ધ્વનિ, જે ઓમ, જે નિરક્ષરી, હવે એમના સહયોગમાં જે પરમોદારી શરીર છે, ઓમકાર ધ્વનિ જે પરમોદારી શરીર, અને પરમોદારી શરીર માંથી ઓમ નીકળે, એ શરીરનું કાર્ય છે, આત્માનું નથી. તો શરીરનું કાર્ય છે? બોલો ચંદ્રેશભાઈ, શરીરનું કાર્ય. કેટલું ભેદ જ્ઞાન કરતા ગુરુદેશે આપણને શીખડાયું છે, વિચાર કરી શકો તમે? જલ્દી સમજાય છે? એ ઓમ, જે ઓમ શબ્દ નીકળ્યો, શરીરના કારણે નીકળ્યો, અરિહંત ભગવાનના કારણે, અચ્છા એમના કેવળ જ્ઞાનના કારણે ભગવાન થયા એટલે નીકળ્યો. આપણામાંથી નીકળ્યો છે ઓમ? ભગવાન થયા એટલે નીકળ્યો ને? જલ્દી 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 આપણે જલ્દી ગૌતમ સ્વામી ને અને મહાવીર ભગવાન ને યાદ કરવાના છે જલ્દી. તો કે એ ભગવાન થયા એટલે નીકળ્યો ઓમ, કેવળ જ્ઞાન થયું એટલે, ચાર ઘાતી કર્મ નો શરીર થયો એટલે, પરમ ઓદારી શરીર છે એટલે. ત્યારે 5 મિનિટ સાંભળીને જાઓ આંટી, 5 મિનિટ, 5 મિનિટ બેસો, 5 મિનિટ. અરે સાંભળો સાંભળો, 5 મિનિટમાં કઈ નહીં થઈ જાય, જલ્દી સાંભળો. હવે જો શું કે છે તો કે ઓમ નીકળે છે જે સર્વાંગે, એ ઓમ એ ભાષા વર્ગનું કાર્ય છે. હવે અગર આપણે કહીએ કેમ નીકળ્યો તો કે અગર તમને કહ્યું હોય તો કહી દો કે સમોષણમાં બેઠેલા ભવ્ય જીવોના મહા પુણ્યના ઉદય નીકળ્યો છે. પણ છે ખરેખર કોનું કાર્ય, બરાબર છે? કોઈ એક જલ્દી, મહાવીર ભગવાન સમોષણ સહિત કેટલું જીવન હતું? 72 યર્સ. બાયફર્કેશન ખબર છે, 30 યર્સ પહેલા, 12 યર્સ આત્મસાધના મુનિ અવસ્થા, અને પછી 30 યર્સ અરિયન દશા. સમોષણમાં મને કોઈ એક એવો વ્યક્તિ બતાવો મહાવીર ભગવાનના સમોષણમાં કે કોઈ પણ તીર્થંકરના સમોષણમાં 66 દિવસ વાણીને છૂટી, બધું ખબર છે ને, આવી ગયું ને બધું, બરાબર છે? હવે એ પણ બધું આખો તર્ક છે ને બધું છે, બરાબર છે? હવે મને એકો કે સમોષણમાં કોઈ એક એવો વ્યક્તિ બતાવો કે સમોષણમાં નિરંતર વ્યક્તિની હાજરી હોય. એક્સિલન્ટ. હવે સાંભળજો, તો મહાવીર ભગવાનના સમોષણમાં મુખ્ય ગંધર કોણ હતા? એની આખી સ્ટોરી બધી ખબર છે, કેવી રીતના આવ્યા, શું થયું, શું નહીં, બરાબર છે? 66 દિવસ કેમ ઇન્દ્રને વિકલ્પ ના આવ્યો, એ બધી વાત બધાને ખબર છે. વિકલ્પ આવ્યો ત્યારે આવ્યો, આવવાના હતા ત્યારે જ આવે, એ બધું ખબર છે. હવે મને કહો કે ગૌતમ સ્વામી મહાવીર ભગવાન, આ નિયમ છે, આ નિયમ છે કે સમોષરણમાં જયારે પણ દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે ગંધર દેવની હાજરી હોય હોય અને હોય જ, બરાબર છે? હિતોપદેશ, હિતનો ઉપદેશ આપવા વાળા જે અરિયન ભગવાન એટલે મહાવીર ભગવાન હતા, એ ઉપદેશ જે એમને આપ્યો એને અધિકતર માત્રામાં, સૌથી વધારે માત્રામાં ઝીલવા વાળા કોણ હતા? તો કે ગંધર હતા, બરાબર છે? હવે હજી એક આગળ વાત કે ગંધર હતા તો કેટલા વર્ષ દિવ્ય ધ્વનિ સાંભળી, બરાબર? હવે પ્રશ્ન કે મહાવીર ભગવાન જયારે નિર્વાણ પામ્યા પાવાપુરીથી જયારે એમને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ ત્યારે ગૌતમ સ્વામી ક્યાં હતા? અરે ઉભારો જેને ખબર છે નહીં બોલો, ગૌતમ સ્વામી ક્યાં હતા? ઘણા લોકો એમ કે છે, આપણે સાંભળ્યું છે કે ગૌતમ, આપણે વાત કીધી હતી ગૌતમ સ્વામીને મહાવીર ભગવાને દૂર, કારણ કે એમનો વિરહ, એમને એમ થયું, ચિંતા થઈ, પાછી શું કે એમને ચિંતા, ભગવાનને ચિંતા થઈ કે મારા શિષ્યને મારો વિરહ, હું મોક્ષ જતો રહીશ તો મારા શિષ્યને મારો વિરહ સહન નહીં થાય, એટલે એમને દૂર, બરાબર બરાબર એવું છે ચંદ્ર, એવું નથી, એવું છે કે નહીં? ક્યાં હતા ગૌતમ સ્વામી? હતા ક્યાં? મહાવીર ભગવાન મોક્ષે ગયા ત્યારે ગૌતમ સ્વામી હતા ક્યાં? ગૌતમ સ્વામી હતા ગુનાવામાં, અને ગુનાવા ઇઝ ઇન ધ પેરિફેરલ, એટલે કે એ ભગવાનના સમોષણની મર્યાદાની અંદર જ હતા, ભલે સમોષણ વિખરાઈ ગયું હતું. હવે સાંભળો, લાસ્ટ પોઈન્ટ કહી દઉં, થોડો ખતરનાક છે, બોલું તમે કહો તો બોલું, બોલવાની તો છું જ, સમજાય છે? લાસ્ટ પોઈન્ટ એ છે કે મહાવીર ભગવાનને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ. હવે હું એમ તમને એમ પ્રશ્ન પૂછું કે આપણે દિવાળી કેવી રીતના મનાવવી જોઈએ? તો આચાર્ય દેવ કહે છે કે જેવી રીતના ગૌતમ સ્વામીએ મનાવી એવી રીતના આપણે દિવાળી મનાવવી જોઈએ. કેવી રીતના મનાવી ગૌતમ સ્વામીએ? કે મહાવીર ભગવાન એટલે એમના ગુરુ, સવારના એમને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ અને સાંજના એ શિષ્યને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. જેવી રીતના ગૌતમ સ્વામીએ દિવાળી મનાવી એવી રીતના આપણે મનાવવી જોઈએ. હજી એક વાત કહી દો, ખતરનાક છે, આનો અર્થ એ થાય છે, અર્થ તો સર્વથા નહીં લેતા પરંતુ એનો ભાવ કાઢો, કે 30 વર્ષ સુધી ગૌતમ સ્વામીનો ઉપયોગ દિવ્ય ધ્વનિ સાંભળવામાં હતો. દિવ્ય ધ્વનિ પૂરી થઈ, મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા અને આમનો ઉપયોગ મુક્ત થયો, ઉપયોગ અંદરમાં જામ્યો અને શપથ શ્રેણી માંડીને ગૌતમ સ્વામીએ પણ હિતોપદેશી એવા અરિહંત મહાવીર ભગવાનની વાણી સાર્થક કરીને પોતાના અંદરમાં લીન થઈને 4 ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. આ સર્વજ્ઞ અને હિતોપદેશી એવા અરિહંત ભગવાનના પાદ મૂલ્યમાં એટલે કે ગંધર્વ ભગવાન બનીને રહ્યા એની સાર્થકતા. અરે બોલો, પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો આ પ્રમાણે થોડીક આજે વિતરાગ સર્વજ્ઞ હિતોપદેશીની આપણે ચર્ચા કરી, વિશેષ ચર્ચા આપણે આગળ કરીશું. निज निधि निज में बताई यह अनंत उप इस खेलिए जिन वाणी मात को वंदना शत बार है इस खेलिए जिन वाणी मात को वंदना शत बार बोला निकान में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो